આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
ભારતના કેટલાક ભાગોમાં નવા કૃષિ કાયદાઓને લઈને ખેડૂત આંદોલન પૂરજોશમાં છે. બીજા દેશોમાં વસતા ભારતીયોમાં પણ એ ચર્ચાનો વિષય બન્યો છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં ભારત સરકારે કૃષિને લગતા 3 નવા કાયદાઓ અમલમાં લાવ્યા હતા. ઉત્તર ભારત સમેત બીજા રાજ્યોમાંથી આ કાયદાઓના વિરોધમાં ઘણા પ્રદર્શનો થયા અને હજુ થઈ રહ્યા છે. તાજેતરમાં પર્થ ખાતે ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા નામની સંસ્થાએ આ વિષય પર એક પરિસંવાદ યોજ્યો હતો. આ કાયદાઓના ફાયદા અને ગેરફાયદાઓ વિશે દરેક જૂથના મંતવ્યો જુદા તરે છે. SBS ગુજરાતીએ આવા કેટલાક ગુજરાતીઓ સાથે વાત કરી જેમના કુટુંબીજનો કૃષિ સાથે સંકળાયેલા છે. અમુક ગુજરાતી ખેડૂત ભાઈઓ આ નવા કાયદાઓને આવકારે છે અને અમુક એનો વિરોધ કરે છે. બ્રિસ્બેનમાં વસતા દેવેન પટેલનું કુટુંબ ગુજરાતના ખેડા જિલ્લામાં પેઢીઓથી બટાટાની ખેતી સાથે સંકળાયેલું છે. તો જાણીએ દેવેનભાઈના કુટુંબનો અનુભવ અને નવા કાયદાઓ પર એમનું મંતવ્ય.
મધ્ય ગુજરાતમાં ચરોતર વિસ્તાર, એમાં આણંદ નડિયાદની બાજુમાં એક નાનું ગામ છે ચકલાસી. ત્યાં મારો જન્મ અને ઉછેર થયો. પરિવારમાં બાપદાદા વખતથી જીવન નિર્વાહ કરવા માટે ખેતી એકમાત્ર ઘરનું સ્તોત્ર રહ્યું છે. ચકલાસી પ્રખ્યાત છે એના બટાકા માટે. બનાસકાંઠામાં ડીસા, મોડાસાના પટ્ટા પછી જો આખા ગુજરાતમાં સૌથી વધારે બટાકાનું પ્રોડક્શન ક્યાંક થતું હોય તો એ ચકલાસી વિસ્તારમાં થાય છે. એના સિવાય પણ ચોમાસામાં લીલા શાકભાજીની વાડી અને ઉનાળામાં બાજરી એ પણ ચકલાસીમાં થતી હોય છે. તો વાત કરીએ APMC એક્ટની. આજે ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે એનું સૌથી મોટું કારણ એ છે કે ખેડૂતને એના પાકનો કોઈ દિવસ સાચો ભાવ મળ્યો જ નથી, અને જેના કારણે એણે જે વ્યાજ પર રૂપિયા બજારમાંથી લીધા છે એનું વ્યાજ ચૂકવવા પૂરતા પણ એની પાસે આજે કોઈ પણ વ્યવસ્થા નથી. APMC એક્ટમાં સુધારા વધારાની વાત છેલ્લા 3-4 દાયકામાં ભારત દેશના સંસદમાં ઘણી બધી વખત થઈ છે. એની વિશે કમિટી પણ આવી છે, રિકમેન્ડેશન પણ થયા છે, અને એના બેઝિસ ઉપર જ આ નવું APMC એક્ટ એ સરકાર દ્વારામાં લાવવામાં આવેલું છે. પણ આનાથી સૌથી વધુ લોસ જો કોઈને હોય તો એ કમિશન એજન્ટને છે, કારણ કે એમની દુકાન હવે બંધ થવાના કગાર પર છે. અને જ્યાં સુધી રહી વાત કોન્ટ્રાક્ટ ફાર્મિંગની, લગભગ 90ના દાયકાથી પેપ્સિકો એ પંજાબના ખેડૂતની સાથે એમની જે પોટેટોની વેરાયટીની પેટન્ટ છે એની ખેતી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થ્રુ પંજાબના ખેડૂતોને કરાવતી આવી રહી છે. આનું ફક્ત એક લીગલ ફ્રેમવર્ક તૈયાર કરીને એક લીગલ બેકિંગ આપવામાં આવ્યું છે. આ તો ઉપરથી સારી વાત છે, આમાં કોઈ પ્રશ્ન હોવો જ ના જોઈએ. અને કોર્પોરેટ સેક્ટરની એન્ટ્રીની જ્યાં સુધી વાત છે તો એ કોમ્પિટિશન ખતમ કરી દેશે, એ આર્ગ્યુમેન્ટ જ બેઝલેસ છે. એ આંદોલન કરતા હોય તો એને સમગ્ર ખેડૂત કમ્યુનિટી એ આંદોલન કરે છે એવું કહી ન શકાય. આ એક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન ઘણા બધા ખેડૂતોના ઇનિશિયલ ઇસ્યુને સોલ્વ કરશે, જેનાથી ખેડૂત આગળ પોતાની ખેતીમાં કેવી રીતે એ ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરી શકે, કન્ઝ્યુમર રીતે કેવી રીતના સારી રીતના વિચારી શકે, અને કેવી રીતના સારી પ્રોડક્ટ જે વૈશ્વિક બજારમાં કમ્પીટ કરી શકે એવી એ પોતાની બનાવી શકે એના માટે બહુ જ જરૂરી છે. જો કોઈ સુધારા વધારા લાગતા હોય તો એના પર ચર્ચા થવી જોઈએ, પણ રાજનીતિ એના પર થવી જોઈએ નહીં.
મેલબર્નમાં સ્થાયી થયેલ કૃણાલ પટેલના કુટુંબીજનો ગુજરાતના ચરોતર વિસ્તારમાં વર્ષોથી તંબાકુ અને ચીકરી કોફીની ખેતીમાં છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે સંકળાયેલા છે. તો સાંભળીએ એમનો શું મત છે.
એક્ચ્યુઅલી ચરોતર, જેમ ખબર હશે કે તમાકુની ખેતી માટે જાણીતું છે, પણ એવા એરિયાની અંદર અમારા દાદાએ 1975 સાલમાં એક નવો પ્રયોગ કર્યો હતો. અને ગુજરાતની અંદર સૌ પ્રથમવાર ચીકુરી નામનો એક પ્લાન્ટ ગુજરાતની અંદર અમે લોકો લાવ્યા હતા. અને જ્યારે કંઈક નવી વસ્તુ આવે તો તમારે માર્કેટની અંદર એટલું ઇઝી નથી હોતું, કારણ કે તમારે ખેડૂતોનો વિશ્વાસ જરૂરી હોય છે અને એમને કંઈક ફાયદો થવો જોઈએ ત્યારે કંઈક નવી ખેતી કરી શકે. અને એ ટાઈમની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પૂરેપૂરું ના કહેવાય, પણ એવા જ કંઈક કોન્સેપ્ટથી નવી ખેતીની પ્રયોગ શરૂ કર્યો હતો. અને આજે તમને ખબર હશે તો ગુજરાતની અંદરથી અને કોફીની અંદર જે ચીકુરી યુઝ થાય છે 30%, એ આપણા ગુજરાતની અંદર આજે ઉત્પન્ન થાય છે સૌથી વધારે પ્રમાણમાં, અને ધીરે ધીરે આખા ઇન્ડિયામાં બી ઉત્પન્ન થઈ રહી છે. તો આવી રીતે ચીકુરીનો પ્રયોગ સ્ટાર્ટ થયો હતો. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, ધીરે ધીરે એની અંદર ચેન્જીસ આવતા થયા કે ટાઈમ સાથે તમને ખબર પડતી ગઈ કે શું ફાયદા થઈ રહ્યા છે અને શું નુકસાન થઈ રહ્યું છે. તો ખેડૂતોને જ્યારે જ્યારે એની અંદર ખબર પડતી ગઈ કે ઉપજ નથી મળી રહી જેટલી જોઈએ, તો ત્યારે કંપનીઓએ એમનું પ્રોડક્શન થાય એની માટે લોકોએ અંદર મહેનત કરી અને સારા બીજ ફોરેનથી ને બધા રિસર્ચ શરૂ થયા. અને સમયની સાથે સાથે જેમ હાઇબ્રિડાઇઝેશનનો જમાનો આવ્યો એમ હાઇબ્રિડ બીજ આવતા ગયા અને સારી ઉપજ મળી અને ખેડૂતોને એનાથી ફાયદો થયો અને ધીરે ધીરે એક ક્રોપનો વિસ્તાર થતો ગયો. અને ઓછા સમૂહના ખેડૂતોથી સ્ટાર્ટ કરેલો આજે ખાસા એવા હજારો એકરની અંદર આજે ચિકોરી નામનો પાક આપણા ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થ્રુ સ્ટાર્ટ થયો છે. જ્યારે વસ્તુ, કોઈ બી વસ્તુ સક્સેસ જાય તો એની અંદર મોટી મોટી કંપનીઓ આવે, અને જ્યારે મોટી કંપનીઓ આવે ત્યારે આપણને એ વાતનો ડર થઈ જાય કે નાના ખેડૂતોની આમાં સિક્યુરિટી શું છે. અને એટલે જ માટે જ્યારે કોઈ બી સરકાર નિયમ બનાવે તો ધ્યાનમાં રાખવું પડે કે ખેડૂત તથા મોટી કંપની બંનેને ફાયદો થાય તો જ એ મોડલ સક્સેસ જાય. એટલે નવા કાયદાની અંદર અમુક વસ્તુ એવી છે કે જે કદાચ ખેડૂતો માટે લાભદાયક નથી અને એની ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ. પણ જો આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને એક પ્રોપર દિશાની અંદર આવા કોઈ નિયમો થ્રુ એ થાય તો ખરેખર જે ખેડૂતોને તકલીફ પડી રહી છે આટલા વર્ષોથી એનું નિવારીકરણ આવી શકે અને આપણે પ્રોપર દિશામાં આગળ વધી શકીએ.
ગુજરાતમાં વસતા ડૉક્ટર કનુભાઈ કલસારિયા વર્ષોથી ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. આ નવા કાયદાઓ ગુજરાતના ખેડૂતો માટે લાભદાયી કેમ નથી એ વિશે કનુભાઈ કહે છે.
જે ધર્મનો ધંધો કરતા હતા, જગતનો તાત કહેવાતા એ ખેડૂતો માલિક બનીને મજૂર બની જાય, ગુલામ બની જાય, એનું સોમાન ખોઈ નાખે એવા કાયદાઓ છે. એમને એવું, આ લોકો એવું સમજાવે છે કે તમારી સ્વતંત્રતા છે. અરે સ્વતંત્રતા તો પહેલાય હતી. અમારા ગામમાં, અમારી બાજુના શહેરમાં માર્કેટિંગ યાર્ડમાં જે વેચવાની વ્યવસ્થા હતી એ બરાબર જ હતી. પણ કદાચ 5% ખેડૂતો એવા હોય કે જેને મોટો બિઝનેસ કરવો હોય, મોટો વેપાર કરવો હોય અને મોટી મોટી કોર્પોરેટ કંપની સાથે એને સોદા કરીને આગળ વધારે કમાણી કરવી હોય, એવા ખેડૂતો કદાચ આ કાયદો ગમે. પણ એ તો હાવ જૂજ હોય. બાકી 99% ખેડૂતો કાયમ માટે ગુલામી અથવા તો મજૂરી કરતા થઈ જાય. અને જે પ્રેમથી ખેતીવાડી કરે છે, ખરેખર સરકારની ફરજ છે કે આવા કાયદાઓને બદલે એવા કાયદાઓ બનાવે કે જેથી કરીને ગામડું આર્થિક રીતે સદ્ધર બને અને સ્વતંત્ર બને. તો આ ત્રણેય કાયદાઓ જેમાં એ માત્ર ને માત્ર કોર્પોરેટ મોટી કંપનીઓના ફાયદા માટે જ બનાવ્યા છે એવું ખેડૂતો સમજી ચૂક્યા છે, આખા દેશના ખેડૂતો સમજી ચૂક્યા છે. ત્યાં હરિયાણા પંજાબ જ માત્ર નહીં પણ સમગ્ર દેશ અત્યારે જંકે છે કે ખેડૂતોને સફળતા મળે અને આ કાયદાઓ પાછા ખેંચાય. પ્રકારની ખૂબ જ પેલી જો હુકમી ચાલી રહી છે ને, એટલે મંજૂરીઓ ના આપે, કોઈને દિલ્હી જવું હોય તો રોકવામાં આવે, ભેગા થઈને સભા કરવી હોય તો મંજૂરી ના મળે, અને ગમે ત્યારે 144 ની કલમ પણ લગાવી દેવામાં આવે. અને એના કારણે જે પોતાનો પ્રતિભાવ છે પહોંચાડવા માટે ખેડૂતો જાય છે તો માંડ મુશ્કેલીથી દિલ્હી સુધી જઈ શકે છે. અહીંયા પણ સભા કરવી હોય તો મંજૂરી છેલ્લી ઘડીએ કેન્સલ કરે. બાકી સમગ્ર ગુજરાતના ખેડૂતો ખૂબ જ જાગૃત છે અને આખા આંદોલનના ટેકામાં છે. આ જે ત્રણ કાયદાઓ જેને હમણાં વળી સરકાર ઢીલી પડી અને એવું કીધું કે 1.5 વર્ષ સુધી અમે સ્થગિત કરીએ, હવે એ સ્થગિત કરવાનું કોઈ મતલબ જ નથી. એને રદ કરી અને ખેડૂતોને સંતોષ થાય એવું વાતાવરણ બનાવવું જોઈએ અને પછી કાયદાઓ લાવવા હોય તો નવેસરથી લાવી શકે, ચર્ચામાં લાવી શકે, મુદ્દાઓ મૂકી શકે અને પછી જે રીતે આગળની કાર્યવાહી થાય. પણ અત્યારે આને રદ કર્યા સિવાય બીજી કોઈ માગણી ના હોઈ શકે.
ઓસ્ટ્રેલિયાનો દાખલો આપતા પર્થમાં રહેતા સંજયભાઈ પટેલ અને એમની ફ્રેન્ચાઇઝી કંપની સ્થાનિક ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા આવ્યા છે. સંજયભાઈ, આ નવા કાયદાઓ વિશે તમારો શું મત છે?
અહીંયા ઓસ્ટ્રેલિયામાં અમે જે અત્યારે ફ્રેન્ચાઇઝીમાં જે અમે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ બાય કરીએ છીએ, જેમ કે ટમેટો, કેપ્સિકમ, ક્યુકમ્બર, અનિયન્સ, આ બધું લોકલ અમે ફાર્મર્સ જોડે કોન્ટ્રાક્ટ કરેલો છે કંપનીએ, અને એઝ પર કોન્ટ્રાક્ટ એ લોકો સાથે એક રેટ સેટ કરેલા છે, અને રેટ ઉપરથી 12 મહિના અમને એ લોકો એક જ ભાવે, ચાહે માર્કેટમાં રેટ ડાઉન હોય ચાહે અપ હોય, એક સેટ ભાવે અમને લોકોને 12 મહિના એ લોકો રેગ્યુલર સપ્લાય કરે છે, જેથી કરીને અમને અમારી ફૂડ કોસ્ટમાં કેલ્ક્યુલેશન કરવામાં ઇઝી પડે છે અને સરળ પડે છે. આની ઉપરથી કે ભાઈ આજે ખેડૂતોને જયારે એક વખત કોન્ટ્રાક્ટ કરે સાઇન, કે જેમ કે અમે લોકોએ કરેલા છે કંપનીએ, એ લોકો સાઇન કરે કોન્ટ્રાક્ટ, જેથી કરીને એ લોકોને પણ એમની કોસ્ટિંગ ખબર પડે કે ભાઈ એમને શું કોસ્ટમાં પ્રોડ્યુસ એમને ઉગશે ને સપ્લાય થશે, અને 12 મહિના એક જ ભાવમાં વ્યવસ્થિત રીતે એ લોકો સપ્લાય કરી શકે, જેથી કરીને આજે ખેડૂતોને યુઝવલી આપણે જોતા હોઈએ છીએ કે નાના ખેડૂતોને પાકની ઉપજ થયા પછી માર્કેટમાં જવું પડે છે, પોતાની પાસે ટ્રાન્સપોર્ટેશન હોય ના હોય પણ એ લોકોને ગમે તેમ કરીને ગોઠવીને માર્કેટમાં જવું પડે છે, બાર્ગેન કરવું પડે છે, અને જ્યારે બધાનો પાક એક સાથે રેડી હોય છે ત્યારે બધું માર્કેટમાં ઓવરફ્લેડ થાય છે, અને જેથી કરીને લોકોને પ્રાઇસ નથી મળતી હોતી અને સસ્તા ભાવે આપી દેવું પડે છે. તો હોપફુલી કે આ સિસ્ટમ જો ત્યાં પણ અમલમાં આવે તો શું છે કે ખેડૂતોના ફાર્મ ઉપરથી જ બધું પિકઅપ થઈ જાય અને દે કેન ઓનલી ફોકસ ઓન ફાર્મિંગ રાધર દેન માર્કેટમાં જવું અને બાર્ગેન કરી અને પ્રોડક્ટ વેચવી સસ્તા ભાવે કે કોઈ પણ હિસાબે. હા, અહીંયા આગળ અમુક લોકોએ જે અત્યારે એનો પ્રોટેસ્ટ કરે છે, એટલે છેલ્લી 2 વખત આ લોકોએ કોન્સ્યુલેટ જનરલની સામે પ્રોટેસ્ટ કર્યો હતો, અને અમે ત્યાં આગળ જે પ્રોટેસ્ટ કરવા આવ્યા હતા એમને નોર્મલ ક્વેશ્ચન પૂછ્યા કે બિલ વિશે શું જાણે છે ને શું ઇન્ફોર્મેશન છે, તો એ લોકો પાસે કોઈ ઇન્ફોર્મેશન હતી નહીં. પણ બેઝિકલી જ્યારે એ લોકોની અમારી પાસે જે બુકલેટ અત્યારે આવી છે આપણી પાસે 132 કે 134 પેજની છે, એ ટાઈપનું એમની પાસે કોઈ મટીરિયલ નહોતું કે એમની પાસે કોઈ નોલેજ નહોતું.
ભારતના દરેક ખેડૂતની સમસ્યાઓ અને જરૂરિયાતો અલગ તરે છે. ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાઓ પર સંશોધન કરતા અર્થશાસ્ત્રના વિદ્યાર્થી અર્જુન દાસણિયાએ હાલમાં 100થી વધુ ખેડૂતોનો સર્વે કર્યો હતો. જાણીએ એમના સર્વે વિશે.
જ્યારે અમે સર્વે કર્યો હતો 2019માં, એટલે અમે આપણા મેઇન અમારા એ ફાઇન્ડિંગ્સ અને ઓબ્ઝર્વેશન હતા કે જે નાના ખેડૂતો છે એમને બહુ પ્રોબ્લેમ થાય છે. બેન્કિંગ રિલેટેડ સર્વિસીસ છે એમને, એમની એથી રિલેટેડ એમને અવેરનેસ નથી, જમીનનો ઇશ્યુ એમની પાસે બહુ ઓછું છે, તો એ બધી એમની પરચેસિંગ પાવર એટલે કે ખરીદવાની જે ક્ષમતા છે બીજી મોડર્ન સર્વિસીસ બધી ફેસ કરી રહ્યા છે. અને બીજી તરફ આપણે જોઈએ કે જે મોટા ખેડૂતો છે એમને કશું પ્રોબ્લેમ નથી. કેમ કે સર, અમારું એક સજેશન હતું કે દરેક વિલેજમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તો છે જ દરેક ડિસ્ટ્રિક્ટમાં, પર ફાર્મિંગ અને ખેતીનો સ્પેશિયલિસ્ટ હોવો જોઈએ જે એમને ગાઈડ કરી શકે છે કે અવેર કરી શકે છે કે કેવી બધી ટેકનિકો છે ફાર્મિંગ કરવાની અને કેવી રીતે એક ઓછાથી ઓછા ખર્ચામાં એમનું પ્રોફિટ વધારી શકે. ગવર્મેન્ટ ક્યારે MSP ને ખતમ કરી નથી શકતી, બીકોઝ ગવર્મેન્ટના બીજા બધા, બીકોઝ તેમને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે રાશનની દુકાનો અને ફૂડ સિક્યોરિટી એક્ટ છે, એના ઓબ્લિગેશન્સના લીધે ગવર્મેન્ટને મિનિમમ સ્ટોક મેન્ટેન કરવું પડે છે. તો MSP તો ખતમ નથી થતો, બટ ફાર્મર્સનો મેઇન ડર આ છે કે એક મિનિમમ પ્રાઇસ એમને ન મળે. તો મેઇન પ્રોબ્લેમ પ્રાઇસના રિલેટેડ જ છે. અને બીજું છે કે કોર્પોરેટ પ્લેયર્સ અને પ્રાઇવેટ પ્લેયર્સની એન્ટ્રી થાય છે ફાર્મિંગમાં, તો એનાથી કોર્પોરેટ ફાર્મિંગ વધી શકે છે. તો આ મેઇન 2 ડર ફાર્મર્સના છે. બટ બીજી બધી સાઈડ અગર આપણે જોઈએ તો જે ગવર્મેન્ટનો ગોલ છે કે ફાર્મરની ઇન્કમ વધારવાની છે, ડબલ કરવાની છે 2022-23 સુધી, તો આ એક એમાં વધારે બેનિફિશિયલ થશે, કે ફાર્મરને વધારે સ્વતંત્રતા મળી જશે આ બધા એક્ટમાં, કે જ્યાં એ ચાહે ત્યાં તેમનું આઉટપુટ જે છે, પ્રોડક્શન છે, એ વેચી શકે છે બીજી સ્ટેટમાં અને બીજી ડિસ્ટ્રિક્ટમાં પણ. એન્ડ જે મિડલમેન છે, મેઇન જે મિડલમેન જે એક્સપેક્ટેશન કરી રહ્યા છે ફાર્મર્સના બીજા બધા ચાર્જીસ લઈને અને એમને પ્રાઇસ ન આપે, તો એ મિડલમેન પૂરી તરીકે મતલબ પૂરે તરીકે હટ જાયગા બીચમાં છે મિડલમેન. તો આ મેઇન બેનિફિટ થશે. એન્ડ અગર આપણે સોલ્યુશનની વાત કરીએ તો ગવર્મેન્ટને એક મિનિમમ ફ્લોર પ્રાઇસ સેટ કરવું જોઈએ એન્ડ એમએસપીની ગેરંટી પણ ગવર્મેન્ટને આપવી જોઈએ બીકોઝ સ્મોલ ફાર્મર્સ એના માટે એમએસપી એક મેઇન સોર્સ છે કે જેનાથી એ અશ્યોરન્સ એમને મળી જશે મળે છે કે ગવર્મેન્ટ આપણે આટલું પ્રાઇસ આપે છે.
આ વિષયમાં તર્ક વિતર્કની કોઈ સીમા નથી. કેટલા ખેડૂતો માટે ફાયદા છે અને કેટલા માટે નુકસાન એનું મૂલ્યાંકન સહેલું નથી, પરંતુ એ સાથે આંદોલનમાં કેટલું રાજકારણ, ભૂમિપુત્રો માટે કેટલી સંવેદના અને કાયદાઓનું કેટલું નિષ્પક્ષ વિશ્લેષણ છે એ પણ અલગ વિષયો છે. સરકાર અને આંદોલનકારીઓની આ લડાઈમાં હાર ભલે કોઈની પણ થાય, જીત માત્ર ભારતની કૃષિ અને એના સારા ભવિષ્યની થવી સૌથી વધુ જરૂરી છે.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.